पूज्य गुरुदेव सिन्हा समयसार जी ने 14मी गाथा ऊपर ना आपड़े प्रवचनों सांभळीए छे। आज फरीथी त्रीजी वार रिपीट ए रीते कर्या। पहला आपड़े सौथी शुरुआत क्या सांभळ्या, 1961 ना आपड़े सांभळ्या था। एना पछी नायरोबी मां थयेला सांभळ्या, અને આજે ફરીથી 15મી વારના જે પ્રવચનો છે એ સાંભળ્યા। આખો વિષય ગુરુદેવજીએ આપણને ઘટાયો છે। આ એક એ રીતે કે આપણે કદાચ આવા જૂના પ્રવચનો સાંભળ્યા નહીં હોય, તો જૂના પ્રવચનોમાં પણ વાત તો એકની એક જ છે, વિસ્તાર એટલો હોય છે કે સરળ ભાષામાં પણ સમજાઈ જાય એવું હોય છે। ક્યારે પણ એમ વિચારણા ન કરવી કે મને ન સમજાય, એટલો તો આચાર્યદેવ ઉપર વિશ્વાસ હશે ને કે આચાર્યદેવે સમયસારની રચના કરી અને લખી દીધું હશે કે આ તમને સમજાશે નહીં અને છતાં હું લખું છું। આચાર્યદેવના જ્ઞાનમાં આપણી પાત્રતા યોગ્યતા દેખાય તો આપણને કેમ વિશ્વાસ ન આવે? એમના નિર્મળ જ્ઞાનમાં એ જોઈ શકે, તું સમજી શકે નહીં, તું પામી શકે એવો છે। સમજવું તો એના માટે બહુ સરળ છે, તું અમે જે કહીએ છીએ, અનુભવની જે વાત કહીએ છીએ, સુધનયની જે વિષયની વાત કરીએ છીએ, એનો તું સ્વયં અનુભવ કરી શકે આ કાળે આ ક્ષેત્રે એવું તારામાં યોગ્યતા સામર્થ ભરેલું છે। જીવનમાં નકાર જ એને પ્રાપ્તિ નહીં કરવા દે। ઉપાડ સેનાથી શરૂ થાય છે? નકારથી। જગતમાં બાહ્યમાં કાર્યો હશે ત્યાં ઉપાડ કેવી રીતે થાય? ભણવા બેસીએ, પરીક્ષા આપવા જઈએ, વેપાર આદિ શરૂઆત કરીએ, ત્યાં નકાર આવે છે કે વિશ્વાસ આવે છે? ત્યાં તો બે શક્યતા ઉભેલી છે, પુણ્યનો ઉદય હશે કે જ્ઞાનનો ક્ષોભસમ હશે। તો અહીંયા તો એટલો વિશ્વાસ રાખીને મારા કલ્યાણ માટે આચાર્યદેવે નિષ્કારણ કરુણાથી આ રચના કરી છે તો જરૂર મને સમજાશે, એટલું જ નહીં એમણે જે કહ્યું છે એ પ્રકારે પુરુષાર્થ થઈને પરિણમન પણ થઈ શકશે। તો એ જ વાત ગુરુદેવસિંહ, અને એક ખ્યાલ તો હશે જ, પૂજ્ય ગુરુદેવસિંહ દરરોજ સવારના બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સમયસારની 1-16 ગાથા, બીજું ઘણું પણ 1-16 અને રાતના સુતા, એમાં 1-12 ગાથા તો કેવી છે, એક પીઠિકા એટલે સંક્ષિપ્તમાં સમયસારમાં શું વસ્તુ વિષય આપવો છે એની વાત કરી। પછી 13, 14, 15 અને 16 એમાં શેના વિષય છે? 13 અને 14માં સમ્યક દર્શનનો વિષય છે, 15માં સમ્યક જ્ઞાનનો, અને 16મીમાં સમ્યક દર્શન જ્ઞાન સાથે ચારિત્ર ઉમેરીને આખા મોક્ષ માર્ગની વાત કરી છે। 16મી આવે છે, દર્શન વળી નિત્ય જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવા। તો આ રીતે સંક્ષિપ્તમાં આખો સમયસારનો આપણને સાર મર્મ એ અલ્પ શબ્દોમાં શીખવો હોય તો આ રીતે 12 ગાથા સુધીની પીઠિકા અને પછી એમાં રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર, એમાં અહીંયા આપણને 14મી ગાથામાં આજે વારંવાર એક શું આપણને સિદ્ધ કર્યું। પેલો ફરીથી ગુરુદેવસિંહ ટીકા શરૂઆત કરી આપણને, અને એમાં આચાર્યદેવ કહે છે આવા 5 ભાવ સ્વરૂપ આત્માની તું અનુભૂતિ કર, અને એમાં એક ખાસ શબ્દ ગુરુદેવસિંહ કયો આપણને ભાર દઈને, એમાં સર્વત્ર એક આત્મા જ પ્રકાશમાન છે, શબ્દ છે એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે। જો જોવું હોય તો છે 18મું પાનું, આજે પ્રવચન જે હતું ને આ મૂળમાં તો સળંગ ચાલે છે, પણ આ જે પ્રવચન હતું એમાં જે સમયસાર વૈભવ ભાગ 3 એનો 18મું પાનું, એમાં પહેલો પેરેગ્રાફ જે છે અને એ અનુભૂતિ આત્મા છે, પહેલી લાઈન એની છે ને પહેરે, અને એમાં વચ્ચેમાં પાંચમી લાઈન બોલ્ડ અક્ષરમાં, એ રીતે આત્મા એક જ પ્રકાશમાન. આવ્યો આત્મા કેટલો? પાંચ. પાંચ તો આપણને કીધા નહી, અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયમ. કેટલા પ્રકારે છે આત્મા? પાંચ પ્રકારે નથી તો કેટલા પ્રકારે છે? તો પાંચ શું છે? પાંચ શું છે? પર્યાય નથી, પાંચ શું છે? એક આત્માનું પાંચ રૂપે વર્ણન છે, ચાર પ્રકારે વર્ણન. આત્મા પોતે પાંચ રૂપ નથી, એક જ આત્માને સમજાવવા માટે પાંચ પ્રકારે વર્ણન. અને એ રીતે તમે અબદ્ધ સ્પષ્ટ કહો તો પણ એકરૂપ આત્મા, અન્યન્ય કહો તો પણ એકરૂપ આત્મા. જો એમાં વાંચવું હોય તો સરસ છે. એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. શબ્દ મેળો. હવે જો પાંચેય બોલમાં એકરૂપ એકરૂપ એવો શબ્દ આવશે. જુઓ, આત્મા પડદ્રવ્યથી ભિન્ન એકરૂપ આવી ગયું. પાંચેય બોલ કહીને અંતે કેટલા પાંચ આત્મા દેખાડવા છે? તો શું દેખાડવો છે? એક. ફરીથી એક કેવી રીતે? તમે દ્રવ્યથી જુઓ તો એકરૂપ છે, ક્ષેત્ર આકારની પર્યાયથી જુઓ તો પણ એકરૂપ છે, અર્થ પર્યાયથી જુઓ તો પણ, હાનિ વૃદ્ધિ વખતે પણ એકરૂપ આત્મા, ગુણભેદ વખતે પણ એકરૂપ આત્મા, અને સુખ દુઃખની કલ્પનાથી પણ ભિન્ન એકરૂપ. તો પેલું મેળવું, પરદ્રવ્યથી ભિન્ન એકરૂપ. અહીંયા કોણ લેવા? પરદ્રવ્ય કોણ લીધા છે? આમાં પેલો અબદ્ધ સ્પષ્ટનો બોલ છે, એમાં દ્રવ્યથી, કે દ્રવ્ય કર્મથી બંધાયેલો નથી અને નો કર્મથી સ્પર્શાયેલો નથી એવો હું એકરૂપ. અને એ પણ એક સરસ વ્યાખ્યા કરી, આવા એકરૂપની દ્રષ્ટિમાં જ એકાગ્રતા થવાની છે. આપણે શેમાં એકાગ્રતા ઉપયોગની કેમ નથી થતી? પરિણતિ સ્થિર કેમ નથી થતી? કે બદલતા ભાવોમાં, અનેકરૂપ ભાવોમાં આપણી દ્રષ્ટિ અટવાયેલી રહેતી હોવાથી આપણને ક્યારે એકાગ્રતા થતી નથી. એકરૂપનું અવલંબન લેતા એકાગ્રતા થયા વગર રહેશે નહીં. તો પરદ્રવ્યથી ભિન્ન એકરૂપ છું હું, મારું અસ્તિત્વ એકરૂપ છે. પછી બીજું, ક્ષેત્રથી અન્ય, અન્યતાથી ભિન્ન એકરૂપ છું. ક્ષેત્રની અન્ય અન્યતાથી, એ કોણ લેવું? ક્ષેત્રની અન્ય અન્યતાથી એટલે જુદી જુદી ગતિ, અને જુદી જુદી ગતિમાં શું થાય છે? જુદા જુદા પ્રકારના શરીરો મળે છે, તો આત્માનો આકાર પણ જુદો જુદો થાય. એ ક્ષેત્ર લીધું, આકાર છે ને, આકાર એટલે ક્ષેત્રથી. એમાં તો જુદી જુદી ગતિમાં કેવા પ્રકારનું શરીર મળે છે? જુદા જુદા પ્રકારનું. તો તે વખતે આત્માનો આકાર પણ કેવો થઈ જાય છે? જુદો જુદો, ભિન્ન ભિન્ન, અલગ અલગ થાય. અને તે વખતે પણ હું કેવો રહું છું? એકરૂપ રહું છું. મારા સ્વરૂપમાં, મારા એકરૂપ સ્વરૂપમાં ક્યાંય પણ અનેકતા આવતી નથી. કોનો વિષય બતાવે છે? શુદ્ધ નયનો વિષય. એક રૂપ હોય છે, શુદ્ધ નય અનેકને ગ્રહણ કરે નહીં, અને અનેકને ગ્રહણ કરે તો અશુદ્ધતા થયા વગર રહેશે નહીં. તો એક રૂપ વિષય બતાવવો છે. એકાગ્રતા થવા માટેનો વિષય, એકાગ્ર શબ્દ છે ને, એકાગ્ર શું છે? એમાં બે શબ્દો ક્યાં છે? એક અને અગ્ર. અગ્ર એટલે મુખ્ય. કોને મુખ્ય કરવું છે? અનેકપણાને કે એકપણાને? એકાગ્રતા જો તારે કરવી છે, અને એકાગ્રતા કરવી હોય તો તારો વિષય કેવો હોવો જોઈએ? એક કે અનેક? તો એકરૂપ વિષયને અગ્ર કરજે તો તારી એકાગ્રતા થયા વગર રહેશે નહીં. અને આવા શુદ્ધ નયના વિષય રૂપમાં એકાગ્રતા થાય, આ તેનું નામ જ શું કહેવાય છે? અનુભૂતિ છે. અને આ જ અનુભૂતિ એ મોક્ષ માર્ગની શરૂઆત છે. જો આચાર્ય દેવે સમયસર એમ ન વિચારવું કે કોના માટેના છે, એ બહુ આગળ વધેલા હોય મુનિરાજો માટે, એના માટે છે, કોના માટે છે? કોના માટે છે? શું પ્રાપ્ત કરવા માટે છે? મારા માટે છે, મારે આત્માની અનુભૂતિ પ્રાપ્ત કરવી છે, મારે એકરૂપ આત્માના આશ્રય સુદનૈની પ્રગટતા કરવી છે, મારા માટે આચાર દેવે. કેટલા વર્ષ પહેલા બન ટીકા? 1000 વર્ષ પહેલા મૂળ શાસ્ત્ર કુંદકુંદ આચાર દેવે, 2000 વર્ષ પહેલા, અને એનો અભિપ્રાય અનાદિનો. એમને સમજ્યું કે આચાર્યદેવ 2000 પહેલા શાસ્ત્રની રચના અને 1000 વર્ષ પહેલા ટીકા કરી, એટલે આજકાલનો આ અભિપ્રાય નથી. આ અભિપ્રાયની ધારા ક્યારથી પ્રશ્ન જ નથી. અનાદિમાં ક્યારથી શું હોય? અનાદિ છે, અનાદિમાં ક્યારથી ન હોય અને અનંતમાં ક્યાં સુધી ન હોય? અનાદિ અભિપ્રાય ચાલ્યો આવે છે, અને આવા અનાદિના અભિપ્રાયમાં જે જીવ એ અભિપ્રાયને ગ્રહણ કરે છે એ પરિભ્રમણથી છૂટી જાય છે. જે આપણે રહી ગયા છીએ વિચારવા જેવું છે, આ પ્રવાહ ક્યાંથી ચાલ્યો આવે છે? ભલે આપણે આ મહાવીર ભગવાનનું શાસન છે એટલે આપણે સ્તુતિમાં બોલીએ છીએ, સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી. કોણે કરી? કોણે આવી પહેલી કરુણા? કોને કરી? સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર. 2500 વર્ષ પહેલા એ તો મહાવીર ભગ. બાકી આ અધ્યાત્મની ગંગા વાણીની ક્યાંથી ક્યારથી ક્યારથી ફરીથી નહીં, અનાદિથી પ્રવાહ ચાલે છે. અનાદિનો સત્યનો પ્રવાહ ચાલે છે, જે એને ગ્રહણ કરે છે એ સંસાર ચક્રથી છૂટી જાય છે. અનાદિનમાં યોગ અનંત વાર મેળવે છે. નથી થતું કેટલું આપણે ભૂતકાળમાં ગુમાવ્યું છે અને જીવન હજી ગુમાવવામાં ગાળવું છે કે કંઈક મેળવવામાં ગાળવું છે? બે જેને કે નક્કી કરવાનો સમય ક્યારનો આવી ગયો, ફરીથી એક નક્કી કરવું છે. અનાદિથી આ ધારા ચાલી આવી છે. આપણને કેટલી વાર યોગ મળે? અનાદિમાંથી કેટલી વાર મળ્યો આપણને? 100 વાર, 200 વાર, 500 વાર, કેટલી વાર? ખેદ થવો જોઈએ કે અનાદિમાં અનંત વાર યોગ મેળ્યો અને હું સમજો નહીં. સુખની ઝંખના અને સુખની પ્રાપ્તિના ઉપાયના કાળે પ્રમાદમાં જીવન. શું થયું છે ભૂતકાળમાં? સુખની ઝંખના તો હતી, પણ જ્યાં સુખ પ્રાપ્તિનો યોગ મેળ્યો ત્યારે આપણે શેમાં જીવન ગાળ્યા છીએ? એ પ્રમાદમાં ને આ રીતે અનંત કાળથી ચૂકતા આવ્યા છીએ. એક અપૂર્વ યોગે આ કાળમાં આપણને એક અવસર મળ્યો છે, અને હજી એવી જ મોહ નિંદ્રામાં જો રહી ગયા તો એવું જ થવાનું છે. સમયજ્ઞાન દીપિકામાં ને એમાં એક સરસ દ્રષ્ટાંત આપે છે. એક નગર, પહેલાના જમાનામાં નગરો આવતા, અને નગરને ફરતે શું હોય? ફોર્ટ, જેને કિલ્લો કહીએ, અને કિલ્લામાં ચાર દિશાના ચાર દરવાજા હોય. દિવસને ખુલે તો એક દિવસના એ દરવાજા ખુલ્લા હતા. એક કોઈ અંધ માણસ એ ભૂલથી નગરની બહાર નીકળી ગયો. હવે એને કઈ રસ્તો તો સૂજે નહીં, કેવી રીતે જવું? કોકને કીધું તો એ ભાઈએ શું કીધું કે જો હું તમારો હાથ અહીંયા ક્યાં લગાડી દઉં છું, ગઢને ત્યાં લગાડી દઉં, તમે આગળ જજો એટલે અંદર જવાનો રસ્તો આવી જશે. હાથ લગાડીને આગળ ચાલે છે, શું થાય છે? વાત તો ખબર હશે. જ્યાં દરવાજો આવવાનો સમય આવે ત્યારે શું થાય છે? કંઈક હાથ કંઈક ગમે તે પ્રકાર કરે છે, ચાલતો રહે છે, અને હાથ ખંજાવામાં રહે છે. દરવાજો શું થાય છે? પસાર થાય. ફરીથી હાથ લગાડે તો શું આવે છે? દિવાલ જ આવે. કેટલા આંટા માર્યા હશે એણે, કેટલા આંટા માર્યા હશે એને, માર્યા કે ન માર્યા, હું આવી રીતે અનંત કાળથી આવું જ કરી રહ્યો છે. અવસર આવતા ગયા, પુણ્ય ખાલી થતા ગયા, અને આપણે ગુમાવતા ગયા છીએ. તો જીવનમાં અહીંયા ફરીથી કે એક તાને માટે એક અવસર અહીંયા આચાર્યદેવ કહે છે, તું એક રૂપપણાને દ્રષ્ટિમાં લે, ચાહે સો પરદ્રવથી ભિન્નતાનો વિચાર કર તો પણ એકરૂપ તને મળશે. ગતિની અંદર અલગ અલગ શરીરમાં અલગ અલગ પ્રકારના આત્માનો આકાર થયો, એ ક્ષેત્રથી જ વિવિધતા હોવા છતાં પણ તું એકરૂપ આત્માની દ્રષ્ટિ કરજે. પર્યાયમાં જે વખતે હાનિ વૃદ્ધિ થયા કરે છે, ક્ષોભસમની થાય છે, કસાઈની થાય છે, એ બધાનેથી પણ રહીત તો તારા એકરૂપ સ્વભાવ ઉપર તું દ્રષ્ટિ કરજે. તો એના માટે ફરીથી આપણે વાંચીએ. એવી રીતે બે વાત થઈ હતી આપણે, પરદ્રવથી ભિન્ન એકરૂપ ફરીથી મળે છે 18મા પાને પહેલો જ પેરોગ્રાફ, એ અનુભૂતિ આત્મા જ છે. તો એ રીતે પછી બીજો બોલ, ક્ષેત્રની અન્ય અન્યતાથી ભિન્ન એકરૂપ, ગતિમાં અલગ અલગ આકાર થયા, એ એક સમયની પર્યાયમાં આ બધું છે ખરું. આજ ગુરુદેવજી વારંવાર એક સમયની પર્યાયમાં છે, પણ શું છે? એક સમયની પર્યાયમાં છે શું? એ ટકવારૂપનું છે કે નાશવાનપણું છે? અને એ નાશવાનપણું હોવાથી તું એની દ્રષ્ટિ છોડ. નિત્ય ટકતા સ્વભાવની દ્રષ્ટિમાં તું અનિત્યપણાને લક્ષમાંથી છોડી દે તો તને એકરૂપ નિત્ય અભેદરૂપ આત્મતત્વની અનુભૂતિ થશે. તેનું નામ જ શુદ્ધ નહીં, તેનું નામ જ સમ્યક દર્શન કહેવામાં આવે છે. નાશવાન ભાવોથી પાછો ફરી ગયા, ટૂંકાણમાં કહીએ ભેદરૂપ ભાવોથી, નાશવાન ભાવોથી તું પાછો ફરીને એકરૂપપણું તારામાં જે રહેલું છે એના ઉપરની તું દ્રષ્ટિ કર. આ એ જ મુખ્ય આ 14મી ગાથા અથવા આખા સમયસારનો પહેલો સાર શું દેખાડવો છે? હવે બસ કર. ભિન્ન ભાવો તો જેને આપણે ત્રણ શબ્દ લીધા હતા ને પેલા અબદ્ધ સ્પષ્ટમાં, કયો લીધો? ભિન્ન ભાવો, કર્મ અને શરીર. પછી ક્યાં લીધા? ક્યા ભાવ ક્યાં લીધા? ક્ષેત્રના કે બધા શું છે? એ બધા વિભાવ ભાવ, વિભાવ ભાવ. અને ગુણભેદી શેમાં લીધા? ભેદભાવ. એ બધાને જો વિચાર કરીએ, 50 થી 55 ગાથા આગળ આવશે સમયસારમાં, એમાં શું આવે છે, કેટલા બોલ આવે છે 50 થી 55માં? 29 બોલ આવે છે 50 થી 55. એમાં શરૂઆતનો પહેલો બોલ કયો છે? વર્ણ છે. અને છેલ્લો બોલ કયો છે? ગુણસ્થાનનો. ગાથા જ આવે છે ને, વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો જીવના વ્યવહારથી, પણ કોઈ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય. પહેલો બોલ શરૂઆત છે 50 થી 55માં, પહેલો જ બોલ મળશે, એનો અન્વયાર્થ થશે ને ગાથા ગાથાર્થમાં. એમાં પહેલો વર્ણ છે એમાં પાનું જોવું હોય તો 104 પાનું છે સમયસારમાં, મૂળમાં 104 પાનું. એમાં ગાથાર્થ છે નીચે, જીવને વર્ણ નથી. આવ્યો શરૂઆત, ત્યાંથી પહેલી શરૂઆત કરી. અને સામે જો ટીકામાં જોઈએ તો પણ છે 105 પાને, ટીકામાં પણ છે. એમાં એક સરસ ટીકા વાંચીએ, પહેલો જ 105 પાને ટીકાનો પહેલો, જે કાળો લીલો પીળો રાતો અથવા ધોળો, પછી શબ્દ શું છે? વર્ણ છે. છે આ જો કોનો નિષેધ કરે છે? છે એનો કે નથી એનો? કોનો નિષેધ કરે છે? જગતમાં એનું અસ્તિત્વ છે, એનું અસ્તિત્વ નથી એમ નથી, પણ એનું અસ્તિત્વ મારામાં નથી, આખો ફરક પાડવો. જે અહીંયા કર્મથી બંધાયેલ સ્પર્શાયેલ નથી, જે ગતિની અલગ અલગ આકારની ક્ષેત્રની પર્યાય વ્યંજન પર્યાય, એવી જ રીતે અર્થ પર્યાયમાં પણ હાનિ વૃદ્ધિ, જગતમાં એનું અસ્તિત્વ છે. જેમ આવ્યું તું બ્રહ્મ સત ને જગત મિથ્યા એના જેવું નથી, પણ એનું અસ્તિત્વ ક્યાં છે? મારા અસ્તિત્વમાં કે મારા અસ્તિત્વની બહારમાં? એક સમયની પર્યાયમાં અનિત્યપણે અને એક સમયની પર્યાયમાં હોવાથી તો છૂટી શકે છે. તો છૂટતા ભાવોને, નાશવાન ભાવોને તો સુકામ એકાકાર થઈને એમાં મારાપણું માને છે. તારા નિત્ય તકતા તત્વનું, એકરૂપ તત્વનું. તો એ બધે શબ્દ શું છે? એ છે, હવે છે તો ખરો, તે બધો જીવને નથી. છે પેલા શું કર્યું? એનું અસ્તિત્વ. ગુરુદેવસિંહના જો આ પ્રવચનો સાંભળીને ત્યારે એ આપણને ગુરુદેવસિંહ વજન છે ના, કે પેલા એનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. જેમ અવ્યક્તના છ બોલ છે ને, એમાં પેલું શું છે? છ દ્રવ્ય સ્વરૂપ લોક છે, છે એનું કોઈ અસ્તિત્વ નથી એમ નથી. અને છે તો પછી એનાથી વ્યક્ત છે, તો એનાથી હું કેવો છું? ભિન્ન હોવાથી અવ્યક્ત. એ જ્ઞેય છે તો હું કેવો છું? જ્ઞાયક છું. એ બાહ્યમાં છે તો હું અભ્યંતરમાં છું. જગતમાં આખું આ એક જૈન દર્શનની વિશેષતા છે કે જે હેયરૂપ જે ભાવો છે, જે લક્ષ છોડવા યોગ્ય ભાવો છે, એનું પણ અસ્તિત્વ સિદ્ધ કરાવીને કહે છે એનું અસ્તિત્વ છે ખરું, પણ એ કોઈ તારે લક્ષ કરવા યોગ્ય, એની દ્રષ્ટિ દેવા યોગ્ય નથી. ભેદ જ્ઞાન કરાવે છે. એનો અર્થ શું છે? ભિન્ન ભાવનું અસ્તિત્વ છે કે નથી? જેનું અસ્તિત્વ ન હોત તો ભેદ જ્ઞાન શેનું કરાવવું જોઈએ? એકલું જો સ્વરૂપ અસ્તિત્વ હોત, પોતાનું જ એક અસ્તિત્વ નિત્ય હોત ને બીજા કોઈ નાશવાન ભાવો ન હોત, તો ભેદ જ્ઞાન કોના વચ્ચે કરાય? એક વચ્ચે કે મિનિમમ બે વચ્ચે? ભેદ જ્ઞાન કોની વચ્ચે કરાય? ફરીથી બે વચ્ચે, જ્ઞાન ને આત્મા વચ્ચે. બે વર્તમાન વિરુદ્ધ ભાવ વચ્ચે વર્તમાન હોવા જોઈએ, અને બેના વિરુદ્ધ લક્ષણ, વિરુદ્ધ એનો સ્વભાવ હોય, અને તો ભેદ કરાય છે. જ્ઞાન ને આત્મા તો એકરૂપ ભાવ છે, એના તો ભેદભાવથી છૂટવાનું. તો અહીંયા એ સિદ્ધ કરીને એ શરૂઆત કરી. હવે એનો છેલ્લો બોલ વાંચીએ, 29 નંબરનો 109 પાને પેલો વર્ણનો હતો અને છેલ્લો અહીંયા કે લીધો 109 પાને 29. મિથ્યા દ્રષ્ટિ, સાસાદન, સમ્યક દ્રષ્ટિ બધા આવ્યો ને, એ છે નામ ઠેઠ સુધી. અયોગ કેવળી, જેમના લક્ષણ છે એવા જે ગુણસ્થાનો, તે બધાય શબ્દ છે મેળા, જે ગુણસ્થાનો તેમાંથી થોડાક જીવને નથી. કેટલા લેવાય એમાં? બધાય. પછી કોને નથી? ક્યારે નથી? જીવનમાં આ જે 29 બોલ છે એમાં 3 કરી શકીએ, ભિન્ન ભાવો, વિભાવ ભાવો અને ભેદભાવ. એમ અહીંયા પણ આપણને 3 પ્રકાર એત કરીને બધા ભાવો એ નાશન 5 ભાવમાં કરીને કે બધ સ્પષ્ટમાં ક્યાં એવા ભિન્ન, પછી ક્ષેત્રના છે અને બીજા હાનિવૃદ્ધિના છે, અને છેલ્લો અસંયુક્ત, એ બધા કેવા છે? વિભાવ ભાવ. અને ચોથો બોલ જે છે એ કેવો છે? ગુણ ભેદનો. એ બધાથી પણ હું વર્તમાનમાં કે ભવિષ્યમાં? વર્તમાનમાં જુદો છું અને તેથી તેનાથી ભિન્ન એવું સુદનય પ્રગટ થઈ શકે છે. ફરીથી સુદનય એટલે અઘરો શબ્દ ન માનવો. સુદનય એટલે શું? સમ્યક દર્શન. એ જ સુદનય જ્ઞાનની અપેક્ષા અને સમ્યક દર્શનની શ્રદ્ધાની અપેક્ષા. એને જ બીજા શબ્દોમાં કહીએ આત્માનો અનુભવ, આત્માનો સાક્ષાત્કાર, આત્માના પ્રત્યક્ષ દર્શન. જેમ સવારના જીન મંદિરમાં આવીએ તો કોના દર્શન થાય છે? જિનેન્દ્ર દેવના દર્શન થાય છે. એમ આત્માના દર્શન તારે જો કરવા હોય તો આ અબદ્ધ સ્પષ્ટ એવા આત્માનો સ્વીકાર કરવો પડશે. એનું નામ જ અહીંયા સુદનય કહેવામાં આવે છે. અને આ જ વાત થોડી વિસ્તારથી જો વિચાર કરીએ, આ જે 29 બોલ છે અહીંયા આપણે 5 બોલમાં 3 લીધા, જીવ અજીવ અધિકારના છેલ્લે નામ કર્મ અને મોહ કર્મ બે રીતે લીધા છે. જો જોઈએ આપણે જીવ અધિકારના છેલ્લે પેલા લીધા છે, નામ કર્મના ઉદયથી આ બધા થાય છે. 65મી ગાથા છે, 119 પાનું 65 નંબરની ગાથા. એ 65-66 બે ગાથા ભેગી છે, એમાં 65 ગાથા એમાં આપણે વાંચશું. એ પેલા વાંચીએ. આ રીતે સિદ્ધ થયું કે વર્ણાદિ ભાવો જીવ નથી. મળ્યું? વર્ણાદિ એટલે કોણ આવ્યા? વર્ણાદિક ભાવો જીવ નથી એટલે કોણ આવ્યા? આપણે જે 50-55 માં આવી એમાં પેલો બોલ સેનાથી શરૂ થયો હતો? વર્ણથી થયો ને, તો એની જ લિંક આવી કે નહીં? જે વર્ણાદિક ભાવો અને એમાં જે કઈ પૂતગલ સંબંધી છે બધા સેમાં લેવા? વર્ણાદિ. અને એ કોના નિમિત્તે થાય છે? નામ કર્મના. જે શરીરનો રંગ કે એ બધું જે આવે છે બાયમાં, એ બધું કોના જે એમાં શબ્દ છે? અને જીવ એકેન્દ્રીય, બેન્દ્રીય, ત્રણ ચતુરેન્દ્રીય, બાદર, સૂક્ષ્મ થાય, પર્યાપ્ત, અપર્યાપ્ત, એ બધું કોના કારણે છે? નામ કર્મ તણી પ્રકૃતિ છે. આવી ગયું? આ એના નિમિત્તે આવું થાય છે. પછી જીવની પણતીમાં જે માર્ગના સ્થાન, ગુણસ્થાન, રાગ, વેસ, મોછી બધા સેના કારણે છે? 68 ગાથા જોઈએ એના માટે. 123 પાને હવે કે છે કે મળે છે. 123 પાને 68 નંબરની ગાથા. જેમ વર્ણાદિ ભાવો જીવ નથી એ સિદ્ધ થયું, તેમ શેમાં સિદ્ધ કરાયું? 65-66, 49 માં તો છે જ. આપણે જે ગાથા લઈએ એનાથી 49-55 અને હવે એમાંથી 65 ગાથા, એમાં શું સિદ્ધ કર્યું? જેમ વર્ણાદિ ભાવો જીવ નથી એ સિદ્ધ થયું. તો હવે એ પણ સિદ્ધ થયું કે રાગાદિ ભાવો પણ જીવ નથી. એ રાગાદિ ભાવો માટે કયું કર્મ લીધું? મોહ કર્મ. મોહ કર્મના ઉદયથી ગુણસ્થાન જે તો આવી ગયો, પહેલાથી છેલ્લો બોલાવી ગયો. 50માં પહેલો ફરીથી સમજાયું છે ને? સમયસર કે અઘરું છે? બહુ નહીં, અઘરું છે, બહુ અઘરું છે. ન્યા તો બધે આમ હોંશથી ભણે, ન્યા તમારે તો 1000 પાનાની બુક હશે એટલે 1000 પાનાનું શાસ્ત્ર નથી. એમાં અડધું સંસ્કૃત કાળે તો અડધા પાના જ રહી જશે. તો એટલે ન્યા તો બધું હોંશથી ભણી લે અને બધું જ પાસ થઈ જાય ને એનું એમાંય હું ગોલ્ડ મેડલ લઈ આવ્યો કેટલું? અરે ક્યારેક એનાથી ઓછું ભણવાનું છે આમાં. તો ફરીથી જો એક આખું થોડુંક આગળ પાછળ અભ્યાસ ગુરુદેશે આજે પણ લીધું હતું, ઉપયોગના બધા જ વિકલ્પો છોડીને ખાસ લીધું તો આપણને શાંતિથી મનમાં પણ શું થાય? ગુજરાતીમાં શું કહીએ? મગજમાં બીજા ભૂસા ભરીને આવ્યા કે પ્રવચન પૂરું થાય ને આગળ ક્યાં કામ છે એનો તો વિચાર જ નહીં. પૂરું થયા પછી શું કરવું છે એના વિચારો લઈને બેઠા હોય ને પછી કે મને કાંઈ સમજાતું નથી, થોડીક કાંઈક મેળવવું છે તો કાંઈક છોડવું પડશે. જીવનમાં એટલું વિચારવું છે, તત્વ મેળવવામાં બાહ્યમાં તો કાંઈ જ ફરક નથી પડવાનો. એ જે પ્રકારે ઉદય છે એ જ પ્રકારે થવાનું છે. તત્વ સમજવામાં ફાયદા સિવાય કાંઈ જ બીજું નથી. ત્યાં ઉપયોગ રાખીએ ન રાખીએ કાંઈ જ એનાથી ફરક પડવાનો. ઉદય આધીન સંયોગમાં શેની ચિંતા છે? તત્વ અભ્યાસ તને કોઈ પણ ઉદય પ્રસંગમાં દુઃખી ન થવા દે, સમજી લેવું તત્વ અભ્યાસનું ફળ છે. અનુકૂળતામાં તને રાગના અધિકતામાં અભિમાનમાં ન લઈ જવા દે અને પ્રતિકૂળતા વખતે ખેદખીન કરીને તને નિરાશ ન થવા દે, એ તત્વ અભ્યાસનું ફળ છે. અને એમાં લાભ સિવાય બીજું કાંઈ જ નથી. તો ફરીથી લઈએ આપણે કે જે 50-55 માં પહેલો બોલ કયો લીધો હતો? વર્ણનો. છેલ્લો બોલ 29 માં કયો લીધો? ગુણસ્થાનનો. એવી રીતે અહીંયા 65 ગાથામાં કયો આવ્યો? પેલો વર્ણનો. અને અહીંયા 68 ગાથામાં કયો બોલ લીધો? ગુણસ્થાન લીધો ને. મોહ કર્મના ઉદયથી ગુણસ્થાન જે આ વર્ણવા તે જીવ કેમ બને નિરંતર જે અચેતન. જો આચાર્ય એક અધ્યાત્મ શૈલીમાં શું આપણને ટૂંકાણમાં, તું નિરપેક્ષ તત્વ છો, તારા અસ્તિત્વને માટે કોની, આપણે આપણા અસ્તિત્વને માટે કોની જરૂર પડે છે, શરીરની જરૂર પડે છે, ભોજનની જરૂર પડે છે, ઓક્સિજનની, શું શેની શેની જરૂર પડે, મારે મારા અસ્તિત્વને ટકાવવા કોની જરૂર પડે છે, હું નિરપેક્ષ તત્વ છું, મારા અસ્તિત્વને માટે કોઈની પણ જરૂર, તો એનો અર્થ થયો કે કોઈ પણ સાપેક્ષ ભાવ એ તારો નહીં હોય. તો આ બધા કેવા કીધા, કોઈ કોના નિમિત્તે હતા, નામ કર્મના નિમિત્તે, કોઈ કોઈના નિમિત્તે હતા, મોહ કર્મના નિમિત્તે. તો એનો અર્થ થયા કે જે કોઈ બીજાના સાપેક્ષ ભાવો છે, બીજાના સંગમાં જે ભાવો થાય છે, એ ખરેખર તારું સ્વરૂપ નથી. માટે પરાધીનતા છોડ, સાપેક્ષતા છોડ, હું એક સ્વતંત્ર સ્વાધીન ચૈતન્ય તત્વ છું, આ એનો સ્વીકાર અનુભવ કરો. આ તેનું નામ શુદ્ધ નહીં કહો, એનું નામ અનુભૂતિ કહો, એનું નામ સમ્યક દર્શન કહો, એક જ વાત છે. જો એ વાત આપણે ફરીથી એ વાંચીએ, ચલો 14મી સમયસર ખોલ્યું છે તો 14મી ગાથા જે આજે લીધી ગુરુદેવસી, ફરીથી એમાં આપણે એક શબ્દ વાંચીએ, 37 પાનું એની ટીકા. નિશ્ચયથી અબદ્ધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને સંયુક્ત એવા આત્માની આવો પાંચ પ્રકારે વર્ણવે છે. બાકી છે તો કેવો છે, એકરૂપ. આ બહુ નથી રિપીટ, એનું એ બધું પાંચ ભાવ તો હવે બહુ થઈ ગયા, નહીં કઈક નવું શીખડાવો નહીં. અરે આ એક શીખી જશે, કામ સમયસર રાખવું નહીં, બારંગ પૂરા થઈ જશે. વધારે અધિક શોપસમમાં મૂળ ભૂલાઈ ન જાય, બહુ ધ્યાન રાખવા જેવું છે. અધિક શોપસમની લાલચમાં, જેમ કે ને ધુતારા હોય ત્યાં લોભિયા હોય ત્યાં ધુતારા, એમ લોભ હજી અધિક જાણવામાં ક્યાંક મૂળ તત્વ ન ચુકાઈ જાય. અધિક ન આવડે કઈ પાંચ પાંચ ભાવમાં જે આચાર દેવે ગોટાયું છે ગુરુદેવસિંહ, તો 19 વાર પ્રવચનો આપ્યા છે. આપણે તેમાંથી ખાલી બહુ અલ્પ વાર લીધા, 3 વાર લઈએ છીએ. અને ગુરુદેવસિંહ આજ કીધું, સૌથી પહેલું સમયસા જાહેરમાં ક્યાં વાંચ્યું, 1-99 રાજકોટમાં, અને ત્યાં 99 ગાથા, પછી 100મી ગાથા ક્યાં કરી, જામનગરમાં કરી, અને પછી ત્યાંથી ફરતા ફરતા સોનગઢમાં ક્યારે પધાર્યા, બોલા તા આજે 91 તો ખરું, વર્ષ 1991 તિથિ બોલા તા, ફાગણ વદ ત્રીજના દિવસે અને 2 દિવસ ત્યાં ગામમાં મકાનમાં રહ્યા હતા, અને ફાગણ વદ 5મના દિવસે સ્ટાર ઓફ ઇન્ડિયામાં પ્રવેશ કર્યો. અને ત્યાંથી સ્વાધ્યાય મંદિરનું ઓપનિંગ ક્યારે થયું, 1994 તિથિ તો યાદ રહે, અર્ઘ ચડાવીએ સુવર્ણપુરીને રચના કરી, તિથિ તો યાદ, વૈશાખ વદ 8 1994. અહીંયા 5મના આવ્યા, વદ 5મ, અને અહીંયા વદ 8મ, કેટલા થયા, 3 દિવસ. 91માં આવ્યા, 94માં ગયા, 3 વર્ષ, અને વચ્ચે મહિના કેટલા 2 થાય ને, ફાગણ ચૈત્ર અને વૈશાખ, 2 મહિના થયા ને, 3 દિવસ તો થયા, 5મના આવ્યા, 8મના ગયા, તો કેટલા થયા, 3 દિવસ. 91 અને 94, 3 વર્ષ, અને મહિના કેટલા થયા, વચ્ચે એક અધિક મહિનો આવ્યો, એટલે એક્ઝેક્ટ 3 દિવસ, 3 મહિના અને 3 વર્ષ છે સ્ટાર ઓફ ઇન્ડિયા. ચલો એ તો ગુરુદેવસિંહ પોતાના જીવનના પ્રસંગ. અહીંયા આપણે ફરીથી લઈએ કે આવા પાંચ ભાવ સ્વરૂપ જે આત્મા છે, હવે એની શું થાય, અનુભૂતિ. ભિન્ન ભાવો છોડી દેજે, જે એક વિકારમય અશુદ્ધ પરિણામો છે એને છોડી દેજે, અને જે ભેદભાવો છે એને છોડી દેજે, અને આવા આત્માની અનુભૂતિ થવું. અનુભૂતિ શબ્દ ખ્યાલ હશે, અનુભૂતિ એટલે શું, અનુસરીને ભૂ એટલે થવું. આપણે અનાદિકાળથી પરદ્રવ્યના લક્ષ્ય સંગમાં એને અનુસરીને વિભાવ ઉત્પન્ન કરીને આકૃતાનું વેદન કરીએ છીએ. હવે આવા આત્માને અનુસરીને તારી પ્રણતિ થશે તો એમાં નિર્મળતાના ફળમાં અતિન્દ્રિય આનંદનું વેદન આવશે. તો આવા પાંચ ભાવને અનુસરતા શું થયું? અનુભૂતિ. એ અનુભૂતિ અને એનું નામ શું છે? શુદ્ધ નહીં. અને તે અનુભૂતિ હવે આત્મા છે. આ રીતે ત્રણ શબ્દ આવ્યા. કોણ ત્રણ શબ્દ આવ્યા? આમાં આમાં વાંચ્યા આપણે હમણાં, અનુભૂતિ, શુદ્ધ નહીં અને ત્રીજો શું છે? આત્મા. એ અનુભૂતિ, શુદ્ધ નહીં અને આત્મા, અહીંયા શું કેવું છે? અનુભૂતિમાં પણ કોણ આવ્યો? આત્મા. અને શુદ્ધ નહીં નો વિષય પણ કોણ છે? આત્મા. અને એટલા માટે કહે છે કે એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. ચાહેશો અનુભૂતિ કરો તો પણ કોનો આત્મા અવલંબન આવવાનું છે? કોનો જ્ઞાનમાં જ્ઞેય થવાનું છે? કોણ પ્રકાશમાન, કોણ હાથમાં આવવાનો છે? આત્મા. અને અનુભૂતિ કહો તો પણ કોણ હાથમાં આવવાનું છે? આત્મા. તો એ રીતે એક ચાહેશો અનુભૂતિ કહો પાંચ ભાવ સ્વરૂપ અને અથવા તો શુદ્ધ નહીં કહો, એમાં કોણ છે? એક આત્મા જ પ્રકાશમાન છે. શુદ્ધ નહીં નો વિષય જુદો છે અને આત્માનુભૂતિનો વિષય જુદો છે એવું નથી. એક વાત એક. બીજું ગુરુદેવજી આજ શું લીધું કે પાંચેય બોલમાં કોણ આવવાનું છે? આત્મા. જે આપણે અત્યારના વાંચતા હતા, એક રૂપ આત્મા, એટલે પાંચેય ભાવોમાં અભેદ રૂપે તે આત્મા જ છે. ભલે એને અબદ્ધ સ્પષ્ટ કીધો તો પણ કોણ હાથમાં આવવું જોઈએ? અબદ્ધ સ્પષ્ટનો ભેદ કે એક રૂપ આત્મા. અનન્ય કહ્યું ગતિ ગતિની બધાથી રહી તો પણ કોણ હાથમાં આવવો જોઈએ? એક રૂપ આત્મા. પર્યાયમાં વધઘટ થાય છે એનાથી રહિત પણ આત્માને અનુભવતા કોણ? એકરૂપ આત્મા હાથમાં આવે. ગુણભેદને છોડતા પણ કોણ હાથમાં આવે? એકરૂપ આત્મા. આ રીતે એક આત્મા જ શબ્દ શું વાંચતા હતા આપણે? એક જ પ્રકાશમાન છે, અઢારમા પાને વાંચતા હતા ને, એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. અહીંયા મૂળ ટીકાના શબ્દોમાંથી ગુરુદેવજી ઘણી ઘણી આપણા ઉપર કરુણા કૃપા કરીને ખુલાસા કર્યા છે. આપણે તો કઈ અર્થ કરવા જવું પડે એવું નથી, નહીતર તો ગુજરાતીમાં શું કહીએ, આપણી કોઈ ચાંચ ડૂબે એવું નથી. એમાંથી આટલું સરળ કે આનાથી સરળ બીજું શું કરે? જેમ માતા હોય એ નાના બાળકને હજી દાંત કે એવું ન આવ્યું હોય તો શું કરે? સાવ એકદમ નરમ પોચું કરીને આપે, પણ ગળે જ ન ઉતારે તો બીજું શું કરે? એમ આવું આપણને આપ્યું છે અને આપણે જો એને અંદરમાં રૂચિથી ગ્રહણ ન કરીએ એ તો આપણો એ દોષ છે. તો કોઈ પણ ભાવ પકડજે, ક્યાં પહોંચજે? તો એક રૂપ આત્મામાં. તો એ પાંચેયમાં બોલશે, ફરીથી વાંચે, પરદ્રવ્યથી ભિન્ન એકરૂપ, ક્ષેત્રની અન્ય અન્યતાથી ભિન્ન એકરૂપ, કાળની વર્તમાન અવસ્થાની અનેકતાથી ભિન્ન એકરૂપ. કાળની વર્તમાન પર્યાયમાં વધઘટ થયા કરે છે ને, એ બધું શું છે? વર્તમાન પર્યાયની શું છે? અનેકતા. ફરીથી વધઘટ કોને સૂચવે છે? કમસે કમ બે તો હોય તો જ વધઘટ કહેવાય કે ને? તો એકથી અધિકનું નામ શું કહેવાય? અનેકતા. આમ તો હર સમયની જુદી જુદી છે, પણ કમસે કમ વધઘટ, ઓછું વધારે, એમાં કોણ હોઈ શકે? મિનિમમ બે હોઈ શકે. તો બે શું થયા? એકથી વધારે. તો આવી અનેકતા છે. પર્યાયમાં જોઈશ તો પેલા જ્ઞાન ઓછું હતું, હવે જોયું તો જ્ઞાન વધારે છે. એ બને છે, પણ તારે ક્યાં પહોંચવું છે? વધઘટની અનિત્યતામાં કે એક રૂપની નિત્યતામાં? કોને દ્રષ્ટિમાં લેવું છે? વધઘટની અનિત્યતા કે નિત્ય એક રૂપની નિત્યતામાં તારે પહોંચવું છે. અને એ આપણને દેખાય છે કે હવે એ પર્યાયમાં જે કોઈ વધઘટની અનિત્યતા છે તેનું તું લક્ષ છોડીને એક રૂપ નિત્ય આત્મા ઉપર તું દ્રષ્ટિ, કમસે કમ આટલો તો પુરુષાર્થ કર જીવનમાં. બારમાં તો કઈ પુરુષાર્થ ઘણો કર્યો ને, દેશમાં રહેતા હતા એમાંથી મુંબઈમાં આવીને શું કાંઈ ગુજરાતી કાંઈ લઈને નહોતા આવ્યા, પણ હવે કેવા થયા? નહીં ગુજરાતી શું કહેવાય? નહીં કઈ નહીં ખબર. ગુજરાતી ભણા છે, બે પાંદડેથી આને, બે પાંદડેથી આને કાંઈ નહોતા લઈને આવ્યા દેશમાંથી, એ છોડી દેજે, એ તારો પુરુષાર્થ નથી. પુણ્યની રચના છે અને પુણ્ય ગયું છે અને પાપ કમાયો છે. એમ ન સમજો હું કરમાણો છું, જે નહોતું ને અહીંયા લઈને કાંઈ બે ગુજરાતી કાંઈ બે પાંદડી, શું થયું છે? પુણ્ય ગયું છે અને શેની કમાણી થઈ છે? પાપની કમાણી થઈ છે. જીવનમાં હવે એ ભાઈનો યોગ ગમે તે હો, મારે તત્વની કમાણી કરવી છે. પાપની તો નહીં, પુણ્યની પણ નહીં, પણ હવે શેની સાચી કમાણી કરવી છે? અરે જેના નિમિત્તે સંયોગ આવીને છૂટવાને એને કમાણી શું કહેવાય? જે આવીને ટકીને મને હિતના માર્ગે લઈ જાય એ કમાણી છે. તો એ અહીંયા ત્રીજા બોલમાં લીધું, પર્યાયની અનેકતાથી પણ ભિન્ન એકરૂપ. પછી ભાવના ગુણ ભેદની અનેકતાથી એકરૂપ. ભાવ ગુણ, આજ ગુરુદેવે કીધું, શું વ્યાખ્યા કોની પૂછી હતી પ્રવચનમાં? ગુણ છોકરાઓને ખાસ પૂછ્યું હતું ને, કોને કહેવાય ગુણ, કોને કહેવાય? અને ગુરુદેવ કે જે દ્રવ્યના પૂરા ભાગમાં અને એની સર્વ હાલના, તો એવા ગુણો છે અહીંયા ભાવ, એની ગુણ ભેદની અનેકતાથી. એ ગુણો છે, એનું અનેકપણું છે, એને પણ છોડીને તું ક્યાં જજે? એક રૂપતામાં જજે, ગુણ ભેદમાં પણ અટકતો નહીં. અને એના માટે કઈ ગાથા છે? ગુણ ભેદમાં પણ ન અટકવું, સાતમી ગાથા, ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને. એ જ રીતે વિચાર કરીએ, પર્યાયની અનેકતાથી રહિત ક્યાં બતાવ્યું આપણને? છઠ્ઠીમાં પ્રમત અપ્રમતથી રહિત એક જ્ઞાયક ભાવ. જો આની સાથે લિંક લેવા માટે કે અહીંયા પણ પર્યાયના ભેદની વાત આવી ને, બીજો બોલ ને ત્રીજો બોલ અને પાંચમો બોલ, તો એ છઠ્ઠી ગાથામાં નાશ પાડ્યું. અને અહીંયા ચોથા બોલમાં કોનો નિષેધ કર્યો છે? ગુણ ભેદથી રહી, તો એ આપણને કે આવી સાતમી ગાથા. એ રીતે એક સોળમી ગાથા પણ આના પછી આવે છે, એમાં શેની વાત છે? સોળમી ગાથા, એમાં પણ સરસ છે કે આચાર દેવે આપણને શું કીધું, શેની વાત કરી? ચલો દર્શનના ચારિત્રની તું શું કરજે, ચારિત્ર એ સેવવા જોઈએ. સાધક પુરુષે કોને શું કરવા જોઈએ? ચારિત્ર દર્શન જે ચારિત્ર સાધુ છે, દર્શન વળી નિત્ય જ્ઞાન ને ચારિત્ર સાધુ. આપણને કીધું તારે તું મોક્ષ માર્ગ, અને મોક્ષ માર્ગ કેટલા પ્રકારે છે? દર્શન જ્ઞાન અને ચારિત્ર. એની મોક્ષ માર્ગ તો ત્રણ રૂપે છે. મોક્ષ માર્ગ સમ્યક દર્શનના ચારિત્રાણી મોક્ષ માર્ગ નહીં, સૂત્ર છે કે નહીં, તે પર્વ છે કે નહીં? ત્રણેયની એકતા, ત્રણના ત્રણ માર્ગ નથી કહેતો, ત્રણ જે છે દર્શનના ચારિત્રાની એકતા. તો કોની સેવના કરજે તું? દર્શન વળી નિત્ય જ્ઞાન ને ચારિત્ર સાધુ. સાધુ એટલે સજ્જન, એટલે ત્યાં જ્ઞાની પુરુષે સેવા, અથવા તારે જ્ઞાની થવું હોય, મોક્ષ માર્ગે આવવું હોય તો આ ત્રણની સેવના કરજે, કારણ કે ત્રણેય શું છે? મોક્ષ માર્ગ. તો એનો જવાબ આચાર્ય શું કીધું? પણ એ ત્રણેય આત્મા જ કહેવાય, ત્રણના જુદા ભેદ પાડીશ નહીં, કારણ કે એ ત્રણેય શું છે? એક આત્માની ત્રણ દશાઓ, અને આત્માની સેવના કરી છે, એમાં ત્રણેય આવી જશે. આ એ વાત અહીંયા કહીશ કે તું આવા પાંચ ભેવમાં અટકતો નહીં, એક એકના તો ભેદમાં નહીં, પણ અહીંયા પાંચ દેખાડે એટલે પાંચના ભેદમાં અટકતો નહીં. એક એકના તો ભેદ નહીં, પણ પાંચ સ્વરૂપ કીધું એટલે આત્મા કેટલા થઈ ગયા? કે એમ પણ નથી. તો એક આત્માની સેવના કરજે, એમાં બધું સાથે અભેદપણે આવી જશે. એમ અહીંયા પણ આપણને ગુણ ભેદમાં પણ અટકતો નહીં, તો ભાવના પણ એ ભેદોથી છોડીને એકરૂપ, ભાવના ગુણ ભેદની પણ અનેકતાથી રહિત એકરૂપ, અને છેલ્લે સુખ દુઃખની કલ્પનાથી ભિન્ન એકરૂપ. સુખ દુઃખની કલ્પના, કલ્પના કેમ લીધું? એ વાત તો સાચી, સુખ દુઃખ કલ્પના છે ને, રિયાલિટીમાં ન તો ક્યાંય સુખ છે અને ન તો દુઃખ છે, એ સ્ટેટ ઓફ માઇન્ડ જ છે ને. ખાલી માનીએ તો સુખ ને ન માનીએ તો શું છે, એવું જ છે ને, કે સુખ દુઃખ રિયાલિટીમાં તો નથી ને. છે હમણાં અહીંયા ઠંડી કોઈને હોય ગમતી સારી લાગે અને કોઈ કે ના મને નથી, તો શું છે, માનીએ તો સારું છે ન માને તો ખરાબ છે, કલ્પના જ છે ને. જો સુખ દુઃખ માત્ર કલ્પના હોત તો આકુલતા કેમ થાય છે, એનાથી રહિત થવાનું. કલ્પના એટલે એનું અસ્તિત્વ એમ નથી, તારી વિપરીત અભિપ્રાય છે એ કલ્પના છે, પણ ખરેખર સુખનું વેદન પણ છે ને દુઃખનું વેદન પણ છે, નહીતર ધર્મ કરવાનો કોઈ પ્રયત્ન જ ન કરે જગતમાં. દુઃખની આકુળતા ગમતી નથી, સુખનું વેદન ગમે છે, બે જુદું જ. સુખનું સ્વરૂપ શું છે આપણને ખબર નથી, સુખ દુઃખનું કારણ શું છે એ ખબર નથી, પણ સુખ દુઃખ જેવું એક ભાવ રહેલા છે. પણ અહીંયા તો આપણે અનુકૂળતામાં સુખની કલ્પના કરીએ, પ્રતિકૂળતામાં દુઃખ, અને બેથી રહિત હું કેવો છું એનાથી અસંયુક્ત. અને બે સુખ દુઃખની કલ્પના શેના કારણે થાય છે, આમાં તો આપણે ટીકામાં હતું, વાંચવું હશે તો વાંચી લઈએ. શેના કારણે? મોહ કર્મના નિમિત્તે. જો એમાં પાછળ જોઈએ બોલમાં, પાંચ છેલ્લો બોલ, ચૌદમી ગાથા એનો છેલ્લો બોલ, પાનું 39. જેમ જળનો છે ને એમાં ચોથી લાઈન, એવી રીતે આત્માનો કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ સાથે સંયુક્ત પણારૂપ અવસ્થાથી. તો આ સુખ દુઃખની કલ્પના શેના કારણે થાય છે? સંયોગ ખાલી નહીં, મોહના કારણે સંયોગમાં આપણને થાય. મૂળ કારણ કોણ છે? એ તો સંયોગમાં પણ થાય છે, એ મોહને કારણે. મોહને કારણે અનુકૂળતામાં સુખપણાની કલ્પના, અને એ જ મોહને કારણે પ્રતિકૂળતામાં દુઃખ. તો અહીંયા કહે છે કે એ પણ તારું સ્વરૂપ નથી, એ બે થી તું કેવો છું એક રૂપ છો. અને આ રીતે આવા આત્માની, 18મા પાને પેરેગ્રાફ પૂરો કરીએ, આવા આત્માની પ્રથમ દ્રષ્ટિ થયા વિના એને સમ્યક દર્શન થતું નથી, અને સમ્યક દર્શન વિના ધર્મ થતો નથી. આ એક વાક્યમાં ગુરુદેસીએ તો ઘણું કહી દીધું, ક્યાં તારે પહોંચ્યું છે, ક્યાં તું પડ્યો છો, ભિન્ન ભાવોમાં, વિભાવ ભાવોમાં અને ભેદ ભાવોમાં તું એકરૂપપણું માનીને, મારાપણું માનીને અટક્યો છો. હવે એ ત્રણેયથી એકરૂપપણામાં આવી જા, આ એનું નામ જ સમ્યક દર્શન છે, અને સમ્યક દર્શન થશે તો જ ધર્મ થવાનો છે. સમ્યક દર્શન વિના અનંત ઉપાય ક્યાં સુધી છે? સમયસારમાં એ વાત આવે, સમ્યક દર્શન વિના શું કરવાથી પણ ધર્મ નહીં થાય. જીન વર કહેલા વ્રત સમિતિ ગુપ્તી વળી તપસીલ ને. કોની વાત લીધી? અન્યમાં આવે એવું નહીં, અન્યમાં આવે કે ભાઈ ઉપવાસ કરાય પણ ફરાળી આહાર લેવાની તો એવું નથી. જીનવરે કહેલા ચાર બોલ ક્યાં છે? વ્રત સમિતિ ગુપ્તી અને શીલ ચાર, બાકી તો જે પ્રકાર લેવા હોય. જીનવરે કહેલા અને એ પણ નિર્દોષપણે, થોડી કરી છે નિર્દોષપણે એટલે શું? 12મા દ્રવલિંગ ધારણ કર્યું હોય અને ઉપવાસના પચખાણ લીધા હોય અને ખાવાના જ વિકલ્પ આવ્યા કરે એવી પણ નહીં, અને એવા પાળવા છતાં પણ શું નથી થતું? અહીંયા જે આપણને કીધું, એકરૂપ આત્માની દ્રષ્ટિ નથી થતી, તો સમજવું એ શુદ્ધ નહીં નથી. શુદ્ધ નહીં નથી તો આત્માની અનુભૂતિ નથી, અને આત્માનું અનુભૂતિ નથી તો સમ્યક દર્શન થવાનું નથી. ભલે આપણને રિપીટેડલી લાગતું હોય ત્રીજી વાર, પણ અલગ આપણે વિચાર્યું હશે દર વખતમાં શબ્દોની વિવિધતા અને એ રીતે ભાવોની ઊંડાણમાં આપણને ગુરુદેશી લઈ જાય છે, અને એટલા માટે ક્યારેય શબ્દોમાં અટકી ન પડવું કે આ તો એક જ છે, એક જ પણ એ પ્રકાશમાન છે, અરે એમાંથી પણ ભાવ કાઢે છે. તો એ સુંદર વાત આપણને ફરી ફરીને આવું તત્વ ઘૂંટણ કરીને કમસે કમ જેમ 14મી ગાથામાં કીધું સ્વભાવની સમીપ જઈને આ પર્વ દરમિયાન આ પ્રવચનો દ્વારા એક સ્વભાવ તરફ એક ડગલું પણ જો આપણી ભાવનામાં થયું તો સમજવું આપણું આ એક સાર્થક પણું છે. તો આવા પ્રવચનો દરેક છે, દરેકની અંતરંગ રૂચિપૂર્વક મને નહીં સમજાય નહીં આવડે એવો નિષેધ નકાર છોડાઈને એક અસ્થિપણે આપણે પ્રયત્ન કરશું તો તત્વ હાથમાં આવ્યા વગર
યોગ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ અસહજાનંદે સોદ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ અસહજાનંદે સોદ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ સહજાનંદી સોદસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ સહજાનંદી સોદસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ અશરીરી સિદ્ધ દર્શન પ્રાપ્ત દુષ્પારી માર્ગ પર ચોવીસ જીનેન્દ્ર ભગવાનનો જય હો. હાલ વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન સમોસરમાં શોભાયમાન શ્રીમંદરાદી અજીત વીરે પરંત વિશ્વરમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. અદ્ય દિન મંદિરમાં જયવંત પણ બિરાજિત શ્રી બાહુબલી મનીન્દ્ર ભગવાનનો જય હો. શ્યાદ્વાદ અનેકાન મે મુદ્રિત દ્વાદશાંગ મે પરમાગમ સમયસારધિ સમસ્ત જીનવાણી માતનો જય હો. ભારત ક્ષેત્રના ભવ્ય ભક્તોને જીનવાણી માતના ભેટના કરાવનાર ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય રેવનો જય હો. લાખો કરોડો ભક્તોના તાણહાર અનંત અનંત ઉપકારી શ્રી કહનગુરુ રેવનો જય હો. પ્રસન્નમૂર્તિ ધન્યવતાર પૂજ્ય ભગવતી માતનો જય હો. અનંત કરુણા કૃપા નિધાન પરમ ઉપકારી પરમ કૃપાળુ દેવનો જય હો. શ્રી પરમિત્રક સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. હે જીનવાણી ભારતી તો હે જપુ દિન રે જો તેરા શરણાગ્રહે સો પાવે સુખ ચૈન. જય વાણી કે જ્ઞાન તે સુજે લોકાલોક સો વાણી સદા દે તું ટોક. બોલો જીનવાણી માતાનો જય હો.